ఓం శ్రీ సాయిరామ్. ప్రకరణ 7, మాయా. ఉర్వాకొండ బుక్కాపట్నం అనే పెండుకొండాథి થોડુંક મોટું ગામ હતું. તે કસ્બો હતો. માતા પિતા બસમાંથી ઉતરીને સીધા પોતાના મોટા પુત્રને ત્યાં ગયા. ત્યાં એક મોટું ટોળું આગુ પાછું થતું હતું. તેઓને દાખલ થતાં વાર લાગી અને થોડા ધક્કા પણ સહન કરવા પડ્યા. ત્યારે તેઓ અંદર ઓરડામાં પ્રવેશી શક્યા. ત્યાં અત્તરની સુવાસ અને કપૂરની જ્વાળાઓએ તેમનું સ્વાગત કર્યું. સૌએ તેમને જેવા ઓળખ્યા છે કે તુરત જ માતા પિતાની જયનો પોકાર કર્યો અને સાંઈબાબાની જયની ઘોષણા કરી. સત્ય એ ખુરશીમાં બેઠો હતો. તેની જમણી બાજુ ફૂલનો હારનો ઢગલો હતો. દરેક વ્યક્તિ હાર ચડાવતી હતી જેથી તે ઢગલો મોટો થતો હતો. વ્યાકુળ થયેલ શેષમાં રાજુ આગંતુકો માટે જગ્યા કરાવવા અને ઓરડામાં હાજર વ્યક્તિઓને ખસેડવાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હતા. જેવા તેમણે માતા પિતાને જોયા તેમણે રાહતનો દમ ખેંચ્યો. તેમણે સત્યને પૂછ્યું, આ બે જણા કોણ છે? ત્યારે જવાબ મળ્યો, એ વેદાંતિક હતો પરંતુ વિનાશક હતો. 14 વર્ષના બાળકના મુખેથી કોણે આવા શબ્દોચ્ચારની આશા રાખી હોય? જ્યારે માતા પિતાને ઓળખવાનું પૂછવામાં આવતા તેમણે સભાનપણે કહ્યું, તેઓ માયા છે. માયા? છેતરામણી? ઘણા વર્ષો બાદ બાબાએ જણાવ્યું હતું કે આપણે પ્રત્યેકને એક નહીં પણ 3 વ્યક્તિત્વ છે. આમાંના 2 ભ્રાંતિકારક છે, ક્ષણિક અને ક્ષુદ્ર છે. પ્રથમ એ છે જે આપણે આપણી જાત માટે વિચારીએ. શરીર અને તેમાં રહેલું હૃદય જે અંતિમ દિન સુધીની યાત્રા માટે ધબકે છે. બીજું એ છે કે આપણા માટે બીજાઓ વિચારે છે. અંતજ્ઞાન, સ્ફૂર્ણા, લાગણી, ભય અને કલ્પના જેવી પ્રતિક્રિયાઓ જે આપણે દર્શાવીએ છીએ તે છે. ત્રીજું, આપણે ખરેખર જે છીએ તે છે. આત્મા અવિનાશી, તેજસ્વી અને પરમાનંદ છે. સત્યે જ્યારે પોતાના માતા પિતાને માયા કહ્યા ત્યારે તેણે આ બે ક્ષેત્રના વ્યક્તિત્વને નકાર્યા હતા. આ પ્રસંગ આપણને ન્યૂ ટેસ્ટામેન્ટ નામની ચોપડીમાં મેથ્યુએ વર્ણવેલા પ્રસંગની ઝાંખી કરાવે છે. જ્યારે જીસસ ક્રાઇસ્ટ લોકો સાથે વાતો કરતા હતા ત્યારે તેમના માતા અને ભાઈ વાત કરવાની ઈચ્છા વિના ઊભા રહ્યા. કોઈએ તેમને કહ્યું, તમારા માતાએ ભાઈ તમારી સાથે વાત કરવાની ઈચ્છા વિના ઊભા છે. પરંતુ તે માટે તેમણે જવાબ આપ્યો, કોણ મારી માતા છે, કોણ મારો ભાઈ છે? જે સ્વર્ગમાં રહેલા મારા પિતાની ઈચ્છા મુજબ વર્તશે તે મારો ભાઈ કે માતા કે બહેન છે. માયા ઈશ્વરમાં આશ્ચર્યચકિત થઈને ફસડાઈ પડ્યા. પરંતુ વેંકપ્પા રાજુ શબ્દોની ગંભીરતા સમજી ગયા. તેમને ખાતરી થઈ કે બાળપણમાં સત્યને મળેલ નામો ગુરુ કે બ્રહ્મજ્ઞાની એ ઉપનામ ન હતા પરંતુ ઊંડી આંતરદ્રષ્ટિ બતાવનાર અને કૌટુંબિક લાગણીનો ત્યાગ કરવાના આ દિવસોના દ્યોતક હતા. તેમણે માતાને નિરૂપાય એવી આ વાસ્તવિકતાને સ્વીકારવા સમજાવ્યા પરંતુ ઈશ્વરમ્માને તેની વિરુદ્ધ પ્રતિક્રિયા દર્શાવી. પોતાના પડછાયા સમ પુત્ર સત્યની બાજુમાં તે આંખોમાંથી આંસુ સારતા બેસી રહ્યા. સત્ય, તારી માં સાથે તો તું વાત કર, તેણીએ યાચના કરી. થોડી શાંતિની ક્ષણો વીતી ગઈ. સત્યે અલિપ્ત અને શાંત ભાવે કહ્યું, કોણ કોનું છે? આ પ્રશ્ન ન હતો, આ જાહેરાત હતી. તે સ્પષ્ટતા હતી, મનોવૃત્તિની દ્યોતક હતી. સત્યે શિખામણ ચાલુ રાખતા જણાવ્યું, આ બધી માયા છે, આ બધી માયા છે. ઉભેલા સૌ તો ચકિત થઈ ગયા. આ ઉભતો જુવાનીઓ તેમની સામે શંકરાચાર્યની જેમ અધિકારપૂર્વક બ્રહ્માંડની ગુપ્તતા ઉકેલવાની ચાવીઓ વિશે જણાવતો હતો. પરંતુ ઈશ્વરમ્મા પર આ જ્ઞાનની અગાધતાની કોઈ અસર ન થઈ. તેણીને તો પોતાના પુત્રને ખવડાવવામાં, ખોળામાં બેસાડવામાં, તેનું માથું ઓળવામાં, તેને પોતાના પ્રિય ગીતો સાંભળવામાં અને તેની આ પંડારી નૃત્ય જોવાની ઉત્કંઠા હતી. જેમ જેમ તેણી વીતેલા દિવસો યાદ કરતી તેમ તે ધ્રુસકે ધ્રુસકે રડતા રહ્યા. તે તેણીને દૂર લઈ જવી પડતી હતી. તેમને રડતા અટકાવવા માટે પથ્થર એકઠા કરી ઢગલાની વાત કહેવામાં આવતી. સત્ય જ્યારે પુસ્તકો ફેંકી દઈ ઘર છોડી આ પથ્થર પાસે બેઠો હતો. એક ફોટોગ્રાફરે ફોટો પાડ્યો ત્યારે આ પથ્થર ખસેડવા કહ્યું હતું અને સત્ય તેનો ઇનકાર કર્યો. જ્યારે ફોટો તૈયાર કરાયો ત્યારે પથ્થર શિરડીના સાંઈબાબાની મૂર્તિ રૂપે દેખાયો, જે સત્ય અગાઉ પોતે હતા. ઉત્સાહી વ્યક્તિ સમૂહ આ ફોટો જોતા આનંદિત થઈ ગયો, પરંતુ ઈશ્વરમ્માને તેની કોઈ અસર ન થઈ. સત્યે ક્યારે ખાધું, શું તે જમ્યો, હવે તેને શું ભાવે છે, એવા પ્રશ્નો તે પૂછ્યા કરતી અને તેનું કામ કરવા ઈચ્છતી. આ દરમિયાન સત્ય જાહેરમાં આવવા માટે બેચેની અને અધીરાઈ અનુભવતો હતો. જ્યારે તેને એવું કહેવામાં આવતું કે તેની માતા રસોડામાં તેને માટે ભોજન તૈયાર કરે છે, તે કહેતો તે રાહ જોશે. આ શબ્દો માતાના હૃદય પર મલમ સમાન હતા. તે વધુ વાનગીઓ આનંદપૂર્વક બનાવતી. છેવટે સત્ય ઉઠીને અંદર ગયો. જ્યારે તે સાદડી પર થાળી લઈને બેઠો ત્યારે માતા પિતા બાજુમાં ઊભા રહ્યા. જ્યારે માતાએ થાળીમાં લાડ, ઉત્કંઠા, ઈચ્છા, અવિશ્વાસ અને આનંદને સંગતિ પુલુસ, પૂરા, બૈદી આલુ, ચિત્રાન્ન, ચટણી અને પાયસમમાં બનાવીને પીરસ્યા ત્યારે સત્ય ઊંઘ રહેતો અને અલગ જણાયો. તેણી પીરસ્યા બાદ સત્ય જમે તે આશાએ બાજુમાં ઊભા રહ્યા. સત્યે ઝડપથી બધી વાનગીઓ ભેગી કરી તેમાંથી 3 લાડુ બનાવ્યા. માયા માયા તેવું તે બોલતો રહ્યો. કોઈએ માતાને કહ્યું, સત્ય તમને નજીક બોલાવે છે. માતા નજીક ગયા. તેણે 1 લાડુ માતાના જમણી હથેળીમાં મૂક્યો અને પોતાની હથેળી તે મેળવવા પાસે ધરી. જેવો લાડુ તેણી આપ્યો સત્ય તે ખાઈ ગયો અને બબડ્યો, માયા ગઈ, માયા ગઈ. બીજા 2 લાડુ પરતવે પર તેમણે આમ જ કર્યું. આ બંધનોને ત્યજી દેવાની પ્રક્રિયાની પરાકાષ્ઠા શેષમાં રાજુ સહિતના મોટેરાઓ સ્તબ્ધ બની જોઈ રહ્યા. સત્યે છેવટે પોતાને સૌની નજીકનો સગો હોવા છતાં અજાણી વ્યક્તિ તરીકે જાહેર કર્યો. ઇતિહાસનો ભાગ હોવા છતાં તે ગૂઢ રહ્યો. કૃષ્ણના મા બાપ પણ આવી રીતની જ ત્રિશંકુ જેવી દશામાં ઘણીવાર રહ્યા હતા અને આવી જ દ્વિધામાંથી તેઓ પસાર થયા હતા. જ્યારે રાજા વિરાટની પુત્રી ઉત્તરાની સાથે કૃષ્ણનો પુત્ર અભિમન્યુનું લગ્ન થયું ત્યારે કૃષ્ણના માતા પિતાને મહેમાન તરીકે આવકારવામાં આવ્યા. પરંતુ કૃષ્ણના પિતા વાસુદેવે જવાબ આપ્યો, હે રાજા, અમને કૃષ્ણના માતા પિતા ન સમજતા, કારણ કે કૃષ્ણ કહે છે, હું તમે ખાસ જેમને માતા પિતા કહો છો તેવી વ્યક્તિઓ સાથે મને કોઈ સંબંધ જ નથી. મને ફક્ત મારા ભક્તોની સાથે જ સંબંધ છે. તેઓ એમ પણ કહે છે કે જેઓ તેના છે તે દુઃખી થાય ત્યારે તેઓ પોતે પણ દુઃખી થાય, અને જ્યારે તેઓ સુખી હોય છે ત્યારે હું પોતે પણ સુખી હોઉં છું. તેમને પત્ની, બાળકો, ભાઈ, બહેનની ચિંતા નથી હોતી. તેને પૈસા કે શક્તિનું બંધન નથી. જેઓ તેમને હરિ, નારાયણ કે બીજા નામથી ભજે છે તેની જ તેમને પડી છે. મારા પુત્રનું વર્તન બીજા જેવું નથી. તેમના ભક્તોને ઈજા થાય કે તેમનું અપમાન થાય ત્યારે તેમનું હૃદય પીગળે છે. તેઓ કહે છે કે હું માનવ જાતને ઘેરા શોકમાંથી મુક્ત કરવા માટે જીવું છું. મહાભારતના મહાકાવ્યમાંથી આગળના અવતાર વિશે લીધેલી આ પંક્તિઓ સત્યના મા બાપે જ્યારે તેના વહાલની ઝંખના કરી ત્યારના સત્યના વહાલના વર્તન પર પ્રકાશ નાખે છે. આ મહત્વના સ્વૈચ્છિક પરિત્યાગના દિવસવાળી રાત્રિ અત્યારના પ્રખ્યાત ભજન ખડક પર બેસીને મનસા ભજનમ ગુરુચરણમ ગાઈને તેમના હૃદયમાં ગુરુના પવિત્ર ચરણ પાડવાનું કહેવામાં પૂરી થઈ. ઈશ્વરમ્મા તેને ત્યાં ઠંડીમાં એકલો ન મૂકી શકી. તેઓ પણ ભક્તોની વચ્ચે મોડી રાતથી પરોઢિયા સુધી ભજન કરતા રહ્યા. પરંતુ તે આખી રાત્રિ તેઓ પોતાના ભવિષ્યના વિચારમાં જ રચ્યા પચ્યા રહ્યા. તેઓ જાણતા હતા કે જે પુત્ર કહે છે કે હું તમારે આધીન નથી, હું તમારે લીધે નથી આવ્યો, મારે મારું પોતાનું કાર્ય કરવાનું છે, તે પોતે પગપાળા પર્વત અને ગુફાઓમાં ફરશે, પવિત્ર નદીઓમાં સ્નાન કરશે અને હિમાલય પર જશે. તે ફળફળાદી, કંદ કે સૂકા પાંદડા અને હવા પર જીવશે. તેણીએ સત્યની જુવાની અને આધેડ વયની પાર ડોક્યું કર્યું અને તેણીએ તેને દુબળો, પાતળો, એકલો, નિસ્તેજ જોયો. તેણીએ તેને માળાઓ પહેરેલો અને દાઢીવાળો જોયો, છતાં તેની આંખો ચમકતી હતી. માતાને ભવિષ્યથી ફફડાટ વ્યાપ્યો. વહેલી તકે આશીષ મેળવવા પ્રાર્થી રહી છે. તેણીના પતિએ તેણીની વ્યગ્રતામાં સહભાગી થવા ઇનકાર કર્યો અને જણાવ્યું કે ઉતાવળા પગલે પરિસ્થિતિ વધુ વણસશે, આપણે તેને થોડું એકાંત આપીએ, આનાથી પણ તે હેમખેમ પાર થઈ જશે. તેમણે કહ્યું, પરંતુ શેષમાં રાજુએ પોતાની સમજાવવાની શક્તિ વાપરી પરિસ્થિતિ સુધારવા ખાતરી આપી. એક વખત પોતાના ખડક પર આશરે 10-12 વ્યક્તિઓની વચ્ચે સત્ય બેઠો હતો ત્યારે ઈશ્વરમ અને શેષમહારાજુએ તેનો સંપર્ક સાધ્યો. માતાએ કહ્યું, સત્ય, અમે માયાબંધનમાં છીએ અને માયા છીએ, પરંતુ તું તો માયાથી પર છે. અમે તારી વચ્ચે ન આવીશું, માથું ન મારીશું, ચર્ચા દલીલો ન કરીશું. તારે જે કરવું હોય તે કરજે, પરંતુ સત્ય, તું હિમાલય કે ગુફા કંદરામાં અમારાથી દૂર ન જઈશ. મને વચન આપ કે તું પ્રતિમાં જ રહીશ, તારું કાર્ય પતાવશે, તારા ભક્તોને ત્યાં આવવા દે, અમે તેમને ભાવભર્યો સત્કાર આપીશું. સત્યએ પળવારમાં જવાબ આપ્યો, મેં પુટપતિને મારા કાર્યસ્થળ તરીકે પસંદ કર્યું છે. માત્ર તમને જ નહીં, ગામ આખા પર આશીર્વાદ ઉતર્યા છે. હું ગુરુવારે ત્યાં આવીશ. ઈશ્વરમાં આનંદથી અવાક થઈ ગયા. તેણીનો ચહેરો ખુશીથી ચમકી ગયો. એ સારા સમાચાર પ્રકટ કરી રહ્યો હતો. તેણીનું હૃદય ભરાઈ આવ્યું, કારણ કે તેને ખાતરી થઈ હતી કે હવે આખી જિંદગી તે પોતાના પુત્રની ભવ્ય ઝાંખી કરી શકશે. તેને હવે ભિક્ષા ન માંગવી પડે, કમસે કમ તેના ખાવા પીવાની વ્યવસ્થા તો બેન, માતા અને સુબમમાં કાળજીથી કરશે. તેણીના આ આનંદચરક વિચારો અચાનક ખંડિત થઈ ગયા, કારણ કે એક પુરુષ અચાનક સ્વામીના માતુશ્રી મને આશીષ આપો કહીને તેમના પગે પડ્યો. તે ઉરવકોંડાનો બ્રાહ્મણ પંડિત હતા. આ જ પંડિત એક વખત જ્યારે રામાયણની સંસ્કૃત કૃતિનો અર્થ ઘટાવતા હતા ત્યારે સત્યએ દૂરથી તેમને સાંભળ્યા હતા અને સંદેશો મોકલાવી સાચું અર્થઘટન જણાવ્યું હતું. પંડિતે સ્વાભાવિક રીતે જ ત્યારે અણગમો દર્શાવ્યો, પરંતુ પાછા તુરત જ તેમને શરણે આવ્યા હતા અને હવે તેઓ વખાણની ઉર્મીમાં તણાઈને બોલી ઉઠ્યા, સર્વજ્ઞ મૂર્તિ, સર્વ જાણનાર. ગોસ્પેલ ઓવ થોમસમાં વર્ણવેલ ઈસુ ભગવાને શિક્ષક જકસને આપેલ શિખામણ આ પંડિતની અપૂર્ણતા અંગેની સત્યની જાણકારીના પ્રસંગ મને યાદ આવે છે. ઈશુએ જકસ સામે જોયું અને તેમણે કહ્યું, તને આલ્ફાનું જ્ઞાન નથી, તું બીટાને બીટા કેવી રીતે શીખવી શકે, તું બીજાઓને બીટા કેવી રીતે શીખવી શકે, તું ડંભી છે. આલ્ફા પ્રથમ અક્ષર છે, તો દ્વિતીય અક્ષર બીજાનું જ્ઞાન જો તને તે ખબર ન હોય તો તું કેવી રીતે આપી શકે. પહેલાં આલ્ફા શીખ, પછી શીખવ, અમે તે બાદ બીટાની કાળજી કરવા યોગ્ય માનીશું. ઈશ્વર અંબાને આ મળેલા માનથી મૂંઝવણ થઈ. આ એ પાત્રનો અણસાર હતો કે જે પાત્રમાં આખું જગત તેમને નિરખવાનું હતું. તેણીના મંડમાં ઊંડે ઊંડે લાગણી હતી કે તેણી માતા તરીકે કે ઈશ્વરમ્મા તરીકે માયા છે, જે ફક્ત વિચાર અને પ્રતિબિંબ હતું, જે આ બંને પાત્રોની પાર કશાક ઉપર અંકિત થયું હતું. કપિલ ભગવાને માતાને પોતાના પહેલા શિષ્ય બનાવ્યા, તેવી જ રીતે સત્યે ઈશ્વરમ્માના અંતરચક્ષુ માત્ર એક શબ્દ માયા જે શબ્દ સત્યનું સત્ય પ્રકટ કરી શકે વડે બોલ્યા હતા. આ સમાચાર અસીમ ઝડપે પહોંચ્યા કે સત્ય પુટપતિ જનાર છે અને કદાચ પરત ન પણ આવે. ગામમાં જાણે દાવાગ્નિ સળગ્યો. બધા જ પ્રકારના માણસો, વેપારીઓ, શિલ્પીઓ, મજૂરી કરનારા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ અને બાળકો ખડક તરફ દોડીએ જતા હતા. સત્ય શિષ્યોને ભજન શીખવવા બેઠા હતા. પોતાના શિક્ષકને તેમણે હાથમાંથી ઝરતી વિભૂતિ આપી. ત્યાં બેઠેલી એક સ્ત્રી કે જેને સાંઈબાબા સાથે શિરડી દર્શનનો લાભ મળ્યો હતો તેણે કહ્યું કે ઉડી બસમાં શિરડી દ્વારકામયીમાંથી લવાય છે. તેણે કહ્યું કે હવે તેની હથેળીમાં અગ્નિ છે અને વિભૂતિ ખરેખર હુંફાળી હતી. આખા ગામમાં લોકો રસ્તા પર સમારોહમાં ધીમે ધીમે ચાલતા હતા. તેઓ ઈરાદાપૂર્વક આમ તેમ કરતા હતા. શણગારેલા બળદગાડા પર સત્ય બેઠા હતા. શેષમાં રાજુ અને નાનો ભાઈ જાનકીરામ તુરત જ તેમની સામે ગયા. ઈશ્વરમમાં તેણીની પુત્રીઓ અને પુત્રવધુ સ્ત્રીઓના ટોળામાં હતી. ઉત્સાહી ભક્તોએ માતા પિતાને હાર પહેરાવ્યા. શેષમાં રાજુ અને તેના સાળા રામા રાજુએ લોકોને વ્યવસ્થિત હારમાં ગોઠવવા માટે સ્વયંસેવકોની ટુકડી તૈયાર કરી. ઢોલ, મોરલી વગેરે વગાડતી ટુકડી ભક્તોની કતારના મોખરે વાજિંત્રો વગાડતી ચાલી રહી હતી. જ્યારે ગામની સીમ આવી ત્યારે લોકોને પાછા વળવા જણાવ્યું, પરંતુ સત્ય વિના પાછું કોણ વળે? ઘણા બધાએ સત્ય સાથે પૂટપાટી એક અઠવાડિયાના સમય માટે રોકાવાનું નક્કી કર્યું. ઈશ્વરમમાં સાંઈબાબાને પૂટપાટી લાવ્યા હતા. હવે તે સત્યનારાયણ રાજુ ન હતા, તે ઓરવકોંડાના વિદ્યાર્થી ન હતા. હવે તે સત્યના શિક્ષક બની બહાર નીકળ્યા હતા. તેમની આસપાસના લોકો તેમના શિષ્યો હતા. ઓમ શ્રી સાંઈરામ. શાંતિ શાંતિ શાંતિ.